SBS રેડિયો.
શ્રોતા મિત્રો, આજે 14 નવેમ્બરનો દિવસ છે, વર્લ્ડ ડાયાબિટીસ ડે. આપણે માટે, ભારતીય મૂળના લોકો માટે આ વિષય પર વાત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે ભારતીય મૂળના લોકોમાં વિશ્વની અન્ય વસ્તીઓની સરખામણીમાં ડાયાબિટીસ વધારે જોવા મળે છે. દુઃખની વાત છે કે આપણે હાથે કરીને ઊભી કરેલી પરિસ્થિતિ છે. આ વિષય પર થોડો પ્રકાશ પાડી રહ્યા છે ડોક્ટર ભૌમિક શાહ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ભૌમિકભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
થેન્ક યુ નીતલબેન.
ભૌમિકભાઈ, ડાયાબિટીસ આપણે હાથે નોતરેલો રોગ છે એવું ઘણીવાર કહેવાય છે અને ખાસ ભારતીયોમાં જોવા મળે છે. આનું કનેક્શન જરા સમજાવશો.
ડાયાબિટીસ થવાના મુખ્ય બે કારણો હોય છે. એક છે આપણે જે આપણી લાઇફસ્ટાઇલની ચોઇસીસ હોય છે, કે આપણે કેટલું ચાલીએ, કેટલી એક્સરસાઇઝ કરીએ, કેટલી એક્ટિવ આપણી લાઇફસ્ટાઇલ છે એ, અને બીજી વસ્તુ છે કે આપણે શું ખોરાકમાં લઈએ છે. એ બંને થયા આપણા લાઇફસ્ટાઇલના મુખ્ય પહેલું. અને બીજું મુખ્ય કારણ ડાયાબિટીસ થવાનું ઘણીવાર જીનેટિક સસેપ્ટેબિલિટી, એટલે કે અમુક કન્ટ્રીના લોકોમાં જીનેટિક ચેન્જીસ એવા હોય છે કે એ લોકોને વધારે ચાન્સીસ હોય છે ડાયાબિટીસ થવાના. અને આ બંને ફેક્ટર ઇન્ડિયન્સ જે ઇન્ડિયામાં રહેતા હોય અથવા તો માઇગ્રેટ કરીને બીજા કન્ટ્રીમાં રહેવા ગયા હોય, બંને લાગુ પડે છે. એવું જોવામાં આવ્યું છે કે જે લેવલ ઓફ ઓબેસિટી ઉપર વેસ્ટર્ન પોપ્યુલેશનને ડાયાબિટીસ થવાનું રિસ્ક વધે છે, એના કરતા લોઅર લેવલની ઓબેસિટી ઉપર ઇન્ડિયન પોપ્યુલેશનમાં ડાયાબિટીસ થવાનું રિસ્ક વધે છે. એનું કારણ જીનેટિક હોવાનું માનવામાં આવે છે.
એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભૌમિકભાઈ. થોડુંક વધારે જસ્ટ શ્રોતા મિત્રોને યાદ કરાવી દઈએ કે તમારું વજન 5-10 કિલો પણ તમારા હાઇટ બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે વધારે હોય તો આપણને, ભારતીય મૂળના લોકોને, ડાયાબિટીસ થવાનો ચાન્સ વધી જશે. જ્યારે વેસ્ટર્ન કોકેશિયન પોપ્યુલેશનમાં એ લોકોને 10-20 કિલો વધારે હોય ત્યાં સુધી ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઓછા છે.
એટલે એ ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે, કેમ કે બોડી માસ ઇન્ડેક્સ જેમ તમે કહ્યું અત્યારે ખૂબ કોમનલી લોકો એને ફોલો કરે છે કે મારું બોડી વધારે સ્ટ્રક્ચરલી વધારે ઓબીસ છે કે નહીં જાણવા માટે, જેમાં તમારો હાઇટ અને વેઇટ, હવે ઓનલાઈન ઘણા બધા કેલ્ક્યુલેટર્સ અવેલેબલ છે કે તમે તમારો હાઇટ અને વેઇટ નાખો તો તમારું બોડી માસ કેલ્ક્યુલેટ કરીને આપે. અને યુઝ્યુઅલી એમ માનવામાં આવે છે કે 25 થી વધારે જો બોડી માસ ઇન્ડેક્સ હોય તો એ ઓવરવેઇટ છે, 30 થી વધારે હોય તો એ ઓબીઝની રેન્જની અંદર આવે છે. પણ આ જે કટ ઓફ નક્કી કરવામાં આવ્યા છે વેસ્ટર્ન પોપ્યુલેશન માટે છે. અને એવું જોવામાં આવે છે કે એશિયન પોપ્યુલેશનમાં ઇવન બોડી માસ ઇન્ડેક્સ 23ની ઉપર હોય તો પણ એ લોકોને હાર્ટ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ આ બધાના રિસ્ક વધતા હોય છે. એટલે ઘણી બધી વખત આપણે એમ માનીએ કે બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે તો મારો બોડી માસ ઇન્ડેક્સ વધારે નથી, પણ તમે કયા કન્ટ્રીમાંથી છો, તમારું પોપ્યુલેશન બેકગ્રાઉન્ડ અને પોપ્યુલેશન જેનેટિક ઇન્ફ્લુઅન્સ જે હોય એ પણ એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે વધારે એક્ટિવિટી અને વધારે ડાયટરી મોડિફિકેશન ખાસ કરીને આપણે ઇન્ડિયન બેકગ્રાઉન્ડના છે એના માટે રાખવા વધારે ઇમ્પોર્ટન્ટ છે.
ડાયટની વાત કરીએ તો એક જમાનામાં ભારતમાં આ રોગ આ પ્રમાણમાં જોવા નહોતો મળતો. ઓબ્વિયસલી લોકોની લાઇફસ્ટાઇલ એક્ટિવ હતી, બધા ગાડીઓમાં નહોતા ફરતા અને આપણે આપણા રોટલી દાળ ભાત શાક જેવા ખોરાક વધારે લેતા. હવે અર્બન લાઇફસ્ટાઇલને લીધે, અર્બન ખોરાકને લીધે ડાયાબિટીસ વધી ગયો છે, તેના વિશે થોડી માહિતી આપશો?
અને એ ડેફિનેટલી બીજું પાસું છે. એક તો જેમ આપણે જિનેટિક ઇન્ફ્લુઅન્સ છે, અને બીજું ઇન્ફ્લુઅન્સ છે કે આપણી જીવનશૈલી એટલી બદલાઈ છે, કદાચ વેલ્થ વધી છે ઓવરઓલ, અને એને કારણે કન્વિનિયન્સીસ ઓફ ધ લાઈફ, આપણે ડે ટુ ડે લાઈફમાં જે રીતે આપણે ટ્રાવેલ કરીએ છીએ બદલાયું છે. રાધર દેન આપણે ચાલીને જતા, ઇવન આપણી વર્ક સ્ટાઇલ બદલાઈ છે. શરૂઆતમાં લોકો કામ ઘરની નજીક કરતા હોય એટલે ચાલીને ત્યાં વર્ક પ્લેસ ઉપર જાય, ચાલીને પાછા આવે. હવે મોટે ભાગે બધાનો વર્ક પ્લેસ ઘરથી ઘણા દૂર હોય છે, ખાસ કરીને આપણે મેલબર્નમાં જોઈએ તો સબર્બમાં આપણે રહેતા હોય અને વર્ક પ્લેસ સિટીની અંદર હોય તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાઓ કે પર્સનલ કોઈ કારની અંદર જાઓ એટલે ચાલવાનું મિનિમમ થઈ જાય. બીજી વસ્તુ, જ્યારે તમારી લાઇફસ્ટાઇલ અને જીવનશૈલી બિઝી થતી જાય ત્યારે જ્યારે તમે ખાવાનું અંદર મીલ ટાઈમ અંદર તમે ખાલી ઇન્સર્ટ કરી દેતા હો કે તમારો ફોકસ મીલ ટાઈમ ન હોય, એટલે જે મળે જે કન્વિનિયન્ટ હોય એ વસ્તુ આપણે લઈ લઈએ અને ખાઈ લઈએ. એટલે મોસ્ટલી રિલાયન્સ ઘણીવાર જે દિવસનું મિડ મીલ હોય, લંચ હોય, એ જે ફાસ્ટ ફૂડ અવેલેબલ હોય એના ઉપર ફોકસ હોય છે. એના સિવાય પણ હવે ડિસ્પોઝેબલ વેલ્થ વધી ગઈ હોય એટલે આપણે વીકેન્ડ્સ ની અંદર કે ઇવન વીકડેઝમાં ઘણી વાર ઇવનિંગ્સમાં આપણે બહાર જતા હોય ખાતા હોઈએ, અને ઘણી બધી વખત એ ફૂડનો ફોકસ ફાસ્ટ ફૂડ અથવા હાઈ કેલરી હાઈ શુગર એ ટાઈપના ફૂડ ઉપર રહે છે. એટલે આ જે જીવનશૈલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બદલાઈ છે, વેલ્થ લેવલ બદલાયું છે, એને કારણે જે બોડીને એક્સપોઝર મળે છે શુગર લેવલનું અને ફેટનું, અને એની સામે જે ઓપોર્ચ્યુનિટીઝ હોય છે એને સ્પેન્ડ કરવાનું, એનું બેલેન્સ આખું ખોરવાઈ ગયું છે. ને એને કારણે સ્ટ્રેસર, જેને કારણે ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધે એ પણ વધી ગયા છે. અને અન્ડરલાઈંગ સસેપ્ટેબિલિટી તો આપણા બોડીમાં છે જ કે ઇન્ડિયન જેનેટિક્સ હોવાને કારણે. એટલે આ બંને વસ્તુને કારણે ભેગા થઈને
વિદેશમાં બાળકોને ગાડીમાં આપણે કે બસમાં સ્કૂલ ડ્રોપ કરીએ છીએ. બીજી એક, જેમ તમે ડાયટની વાત કરી, ડાયાબિટીસની એક દવા કદાચ રોટલી દાળ ભાત શાક છે, જાતે બનાવો અને પછી ખાઓ.
ડેફિનેટલી, એટલે બેઝિકલી જે ટાઈમ તમે સ્પેન્ડ કરો છો ફૂડ પ્રિપેર કરવામાં એ પણ અલ્ટિમેટલી એક્ટિવિટી છે. જેમ આપણે એક્ટિવિટીની વાત કરીએ તો ઘર એટલે બેઝિકલી જે ટાઈમ તમે ચેરમાં કે બેડમાં બેઠા કે સૂતા સિવાયનો કાઢો એ બધી એક્ટિવિટી છે. એટલે ઘરમાં તમે ચાલી અને કિચનમાં જાઓ, બધી વસ્તુ સરખી મૂકો, બહાર નીકળીને તમારી પોસ્ટ લેવા માટે જાઓ પોસ્ટ બોક્સમાંથી, ઘરની બહાર આંટો મારવા જાઓ, તમારા ઘરમાં પેટ હોય તો કૂતરાની સાથે તમે આંટો મારવા લઈ જાઓ, અથવા તમારા ચિલ્ડ્રન ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય એમની સાથે બહાર ફરવા લઈ જાઓ, પાર્કમાં લઈ જાઓ. એ બધાથી એક તો ઓવરઓલ તમને એમ ફિલિંગ ના આવે કે હું ડેડિકેટેડ ખાલી એક્સરસાઇઝ માટે ટાઈમ કાઢું છું. એ લીઝરલી એક્ટિવિટી છે જેમાં તમે એક્સરસાઇઝ અને એક્ટિવિટીઝને વણી લો છો. એટલે ઘણી બધી વાર એમ થાય છે કે હું ક્યાં ટાઈમ કાઢીશ ને કેવી રીતે એક્સરસાઇઝ કરીશ, ક્યારે હું જિમમાં જઉં અને ટ્રેડમિલ ઉપર ચાલું કે બાઇસિકલિંગ કરું. પણ ઘણી બધી વસ્તુ આ રીતના આપણે રોજિંદા જીવનમાં વણી લઈએ તો ઇઝીલી થઈ શકે. જેમ કે આપણે શોપિંગ કરવા જવું હોય અને ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં શોપિંગ સેન્ટર હોય તો એવું બની શકે કે તમે એવી રીતના ગોઠવો કે વીકમાં એક વખતને બદલે વીકમાં બે કે ત્રણ વખત ખાલી નાના નાના માત્રામાં તમે ફ્યુ બેગ જેટલું શોપિંગ કરીને આવો, એ રીતે તમારું વોકિંગ થઈ જાય, તમારી એક્ટિવિટી થઈ જાય, અને એ પણ તમારા યુઝ્યુઅલ જીવનની અંદર વણી લેવાય એ રીતના થઈ શકે છે. એટલે એવું જરૂરી નથી કે એક્સરસાઇઝ કે એક્ટિવિટી તમારે ડેડિકેટેડ સ્પેસિફિક ટાઈમ રાખો અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ રાખો ને એની સાથે કરવા જાઓ. તમારા રોજિંદા જીવનમાં ઘણી વખત તમે વણી શકો અને એ રીતે પણ કરી શકાય. એના સિવાય બીજું જેમ હોય અમુક ચોઇસીસ તમે વી મેક વર્ક પ્લેસ ઉપર કે ઘરની અંદર, જ્યારે તમે લિફ્ટને બદલે ખાલી સ્ટેર્સ લઈને જાઓ, અથવા તો જેમ તમારા વર્ક પ્લેસ પાસે પાર્કિંગની તકલીફ હોય તમે બે બ્લોક દૂર કાર પાર્ક કરી અને છેલ્લા બે બ્લોક ચાલીને જાઓ. તમે થ્રુ આઉટ તમારા વર્ક પ્લેસ ઉપર ચાલીને ન જઈ શકતા હો, પણ તમે એનાથી એક કે બે બ્લોક દૂર પાર્ક કરી અને ચાલીને જઈ શકો. એટલે એ રીતના પણ તમે વોકિંગ અંદર ઇન્ક્લુડ કરી શકો. એટલે એવા ઘણા બધા રસ્તા છે કે જેમાં તમે તમારા ડે ટુ ડે લાઈફને બહુ ડિસ્ટર્બ કર્યા વગર, એક્સ્ટ્રા ટાઈમ કાઢ્યા વગર પણ તમે એક્ટિવિટીઝ અને એક્સરસાઇઝ અંદર વણી લઈ શકો છો.
બહુ સાચી વાત છે, ને આમાંથી ઘણી વસ્તુઓ દર વખતે નથી થઈ શકતી, પણ જ્યારે થઈ શકે ત્યારે કરીએ તો પણ બહુ મોટો ફરક પડી શકે છે.
અને એ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી વાર એમ માનવું કે જો છેલ્લા અઠવાડિયામાં મારાથી નથી થઈ શક્યું એટલે હવે તો આ પેટર્ન છે મારીને એક્સેપ્ટ, એ ફેલિયરની ફિલિંગ લાવવાને બદલે લાસ્ટ વીક નથી કર્યું આ વીક ફરી કરીએ. એટલે એક માનસિક હર્ડલ હોય છે કે હવે રેગ્યુલારિટી જતી રહી એટલે હવે મારે છોડી દેવું છે. એને બદલે ભલે એક વીક ન થઈ શું, ક્યારેક એમ થાય, ક્યારેક સાજા માંદા હોઈએ, ક્યારેક આપણે ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આપણું રૂટીન ડિસ્ટર્બ થાય, પણ એને કારણે એમ માનવું કે આ મારા માટે પોસિબલ નથી ને છોડી દેવું, એના કરતા એ ફરી વાર સ્ટીક ટુ ઇટ ઓર ટ્રાય ટુ ઇન્ક્લુડ ઇટ, આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ભૌમિકભાઈ શાહ સાથે. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ભારતીય મૂળના લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધારે શા માટે છે અને તે માટે શું પગલાં લઈ શકાય તે વિષયે તેઓ માહિતી આપી રહ્યા છે. ભૌમિકભાઈ આજે સમય કાઢીને અમારી સાથે વાત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. બીજી કોઈ સલાહ ખાસ અમારા શ્રોતા મિત્રો માટે?
એક વસ્તુ ખાસ હું એમ્ફસાઇઝ કરવા માંગુ છું કે ડાયાબિટીસ ઘણીવાર હેરિડિટરી જીનેટિક ઇન્વોલ્વમેન્ટ હોય છે, અને ફેમિલીમાં એક બે જણાને ડાયાબિટીસ થયો હોય તો યુ કેન ટેક એક્ટિવ સ્ટેપ્સ ટુ પ્રિવેન્ટ ડાયાબિટીસ. એટલે ખાસ કરીને એમ માની લેવાનું કે મારા ઘરમાં તો પેરેન્ટ્સને અથવા મારા બ્રધર કે સિસ્ટરને ડાયાબિટીસ થયો છે એટલે મને થવાનો જ છે. યુ વેઇટ ટિલ ઇટ હેપન્સ. એના બદલે યુ કેન ટેક ધીસ સ્ટેપ્સ કે જે રીતના ડાયટ અને એક્સરસાઇઝની વાત કરી કે એનાથી તમે પ્રિવેન્ટ કરી શકો. કારણ કે એક વખત ડાયાબિટીસ થયા પછી જે તમારા લાઇફસ્ટાઇલની ચેન્જીસ વધારે રેડિકલી કરવા પડે છે એને બદલે તમારે લાઇટર ચેન્જીસથી તમે એને પ્રિવેન્ટ કરી શકો. અને બીજી વસ્તુ એવું એમ્ફસાઇઝ કરવા માંગુ છું કે અર્લી સિમ્પટમ્સ, કે ઘણીવાર ડાયાબિટીસના અર્લી સિમ્પટમ્સ બહુ સટલ હોય છે એટલે ખબર ન પડે, પણ અમુક વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હોય છે જેના માટે તમે ડોક્ટરને બતાવી શકો. કેમ કે ઘણી બધી વખત આને સાયલન્ટ ડિસીઝ કહે છે કે એના કોમ્પ્લિકેશન થાય ને ત્યારે તમને ખબર પડે કે અચાનક તમારા હાથ પગમાં સેન્સેશન ઓછું થવા માંડે કે આંખે દેખાવાનું ઓછું થાય ત્યારે તમને ખબર પડે કે ડાયાબિટીસ છે. એના કરતાં ઘણું પહેલાં તમે એ ડાયગ્નોઝ કરી શકો એમ હોવ છું. ને એમાં ખાસ કરીને વધારે વાર ફ્રિક્વન્ટલી તમારે યુરિન પાસ કરવા માટે જવું પડે, ખૂબ તરસ લાગતી હોય, અનએક્સપ્લેન ટાયર્ડનેસ કે તમને લાગે કે બરાબર નથી લાગતું પણ કાંઈ ખબર ન પડતી શેની કારણે આમ છે. આ 3-4 એવા સટલ સિમ્પટમ્સ છે કે જેના માટે ખાસ કરીને તમારા જીપી પાસે તમે સલાહ લઈ શકો કે ખરેખર મારે આમાં ડાયાબિટીસનું ચેક કરાવવાની જરૂર છે. અને એ રીતના જ્યારે ખબર પડે ડાયાબિટીસ એ ખૂબ અર્લી હોય છે, બોડીના ઓર્ગન્સમાં ડેમેજ થાય એની પહેલાં તમને ખબર પડી જાય અને તમે યુ કેન ટેક કંટ્રોલ ઓફ ધ થિંગ્સ અર્લી ઓન. એટલે આઈ થિંક પ્રિવેન્શન ઓફ ડાયાબિટીસ એન્ડ અર્લી ડિટેક્શન ઓફ ડાયાબિટીસ એ બંને ખૂબ અગત્યના પાસા છે.
ભૌમિકભાઈ, આજે ડાયાબિટીસ વિશે આ માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ મિત્રો.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.